શ્યામ સુંદર સમ્યંતક મણીના વિચારમાં લીન હતા. અક્રૂરજી યાત્રા કરવાની બહાને કાશીમાં જઈને બેસી ગયા હતા. કૃતવર્માએ પણ દ્વારિકા છોડીને એના કોક સંબંધીને ત્યાં જઈને રહ્યો હતો. આ બેમાંથી મણી કોની પાસે હશે એ નક્કી થતું ન હતું. કેમ કરવું, શું કરવું એ વિચારમાં શ્યામ સુંદર ગૂંથાયેલા હતા. ત્યાં તો રૂકમણીએ મંદ મંદ સ્મિત વેરીને કહ્યું, પ્રાણનાથ, એ સમ્યંતક મણીએ તો તમને ઠીક ઠીક કસરત કરાવી, મને જરા બતાવો તો ખરા કે એ મણી છે કેવો. શ્યામ સુંદરે અકરાતા કહ્યું, અરે પણ એ મણી છે ક્યાં, કેમ છે ક્યાં, હોય તો આપની પાસે જ હોય. એ મણી લેવા તો આપ સદનવાની પાછળ ગયા હતા, એને મિથિલા પાસે આપે માર્યા તો મણી તો મળ્યો હશે ને. દેવી, એ મણી માટે સતધન્વાને માર્યો એ વાત સાચી, પણ એની પાસેથી મણી મળ્યો નથી. એ બધી બનાવવાની વાત હવે જવા દેજો, મારે કંઈ એ મણી લઈને મારી ડોકે નથી બાંધવો. આ તો મારે જોવું હતું કે એનામાં કેટલું તેજ છે. તમારા મનમાં એમ કે માગશે અને પહેરી લેશે તો ફરીથી પાછો નહીં મંગાય, પણ એવા મણી તો મેં કેટલાય પહેરી નાખ્યા. હું તો જૂની થઈ ગઈ, તમારી એ નવી તમને બહુ જ વહાલી છે. મણી એના બાપનો છે એટલે એને પહેરાવીને એને પ્રસન્ન રાખો. મારે હવે એને જોવો જ નથી, રૂકમણીએ મોં બગાડીને કહ્યું. શ્યામ સુંદર પણ અકરાઈ ઉઠ્યા. અરે આ મણીએ તો મોટું મહાભારત સર્જવા માંડ્યું છે. હું સાચું કહું છું, પણ મારી આ વાત કોઈ માનતું નથી. મને એમ લાગે છે કે આ મણી જાદવપુરમાં મોટો ભડકો કરાવશે અને એની કરાર આગમાં તે કંઈકને દજાડશે. મોં ચડાવીને રૂકમણી એમના ખંડમાં ગયા અને તરત જ સત્યભામાએ આવતા વેત એક પ્રશ્ન કર્યો, નાથ હવે કહો, મણી તો મળ્યો છે ને? મણીનો પ્રશ્ન સાંભળતા જ શ્યામ સુંદર એકદમ ખીજાઈ ગયા. અરે તમે બધા મણી મણી કરો છો, પણ એ મણી મળ્યો છે જ ક્યાં? એ મણીએ તો કુટુંબમાં ઝેરના બીજ વાવવા માંડ્યા છે. દાઉભૈયા પણ રોષે ભરાઈને મિથિલા ચાલ્યા ગયા. રૂકમણી પણ મોં ચડાવીને ચાલી ગઈ. મણી માટે સતધન્વાને માર્યો, પણ એની પાસેથી મણી મળ્યો જ નહીં. નાથ, મારે એ મણી નથી જોઈતો. ભલે આપે રૂકમણીને આપ્યો એ ભલે પહેરે, મેં તો બહુ વાર પહેર્યો છે. અરે મોરમાં મણી જ મળ્યો નથી, પછી પહેરવા ન પહેરવાની વાત જ ક્યાં છે? સત્યભામાએ કરડાકીમાં કહ્યું, તમારી પાસે હોય કે બીજાની પાસે હોય એની સાથે મારે શી લેવા દેવા. મણી કંઈ સામાન્ય નથી, એ છુપાયો છુપાવવાનો નથી, આજે નહીં તો કાલે એ ઝરકવાનો જ છે. એમ કહીને સત્યભામા પણ મુખ મરડીને ચાલ્યા ગયા. સત્યભામા બહાર નીકળ્યા અને એની સાથે જ જાંબુવતી આવ્યા અને કહ્યું, પ્રાણનાથ, એ મણી મારા પિતાએ આપને કરિયાવરમાં આપ્યો છે, માટે કૃપા કરીને કોઈને આપશો નહીં. એ મણી તો હું જ મારા હારમાં મઢાવવાની છું. શ્યામ સુંદરે અકરાઈને કપાર કૂટ્યું, હવે તમે આ મણીનો છાલ છોડશો? એક વાર તો કહું કે મણી નથી મળ્યો, મારે આ વાત કેટલી વાર કહેવી? કહો, એનો ઢંઢેરો પીટાવું? જાંબુવતી તો કંઈ પણ ચાલ્યા વિના ત્યાંથી ચાલી ગઈ. શ્યામ સુંદર એકલા પડ્યા. એમને એમ થઈ ગયું કે બધા જ એમ માને છે કે મણી મારી પાસે છે, ગમે તેમ કરીને મારે મણી મેળવવો જ રહ્યો. સેવકો અને સૈનિકોને મોકલી શ્યામ સુંદરે સતધન્વાનું ઘર ફેંદી નખાવ્યું, પણ ક્યાંય મણીનો પત્તો ન લાગ્યો. લોકવાયકા પણ સાચી પડતી હતી. જ્યાં સુધી સમ્યંતક મણી દ્વારકામાં હતો ત્યાં સુધી સૌને લીલા લહેર હતી. દુષ્કાળ પણ ડોક્યું કરવાની હિંમત કરતો ન હતો. રોગચારો પણ દૂરને દૂર રહેતો હતો. આપત્તિનો અણસાર પણ વર્તાતો ન હતો. જ્યાંથી સમયન તક મળી દ્વારિકામાંથી વિદાય લીધો ત્યારે દુકા દ્વારિકામાં દોરા કાઢવા માંડ્યા. અનેક લોકો રોગમાં સપડાવા લાગ્યા. યાદવોમાં કલહના બીજ વવાવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ એમ સાંભળ્યું કે અક્રૂરજીએ કાશીમાં જઈ મોટા મોટા યજ્ઞો કરવા માંડ્યા છે. સુવર્ણનું તો મોટું મંદિર બનાવ્યું છે. યજ્ઞની વેદીઓ પણ સોનાની બનાવી છે. એક યજ્ઞ પૂરો થાય ત્યાં તો બીજો યજ્ઞ શરૂ કરે છે. પાણીની પેઠે પૈસા વાપરે છે. ખોબે ખોબે બ્રાહ્મણોને સુવર્ણનું દાન કરે છે. આ અક્રૂર આટલું બધું ધન લાવ્યો ક્યાંથી? આ બાબતની તપાસ તો થવી જ જોઈએ. એવા નિર્ણય સાથે ભગવાન શ્યામસુંદર એક દૂતને અક્રૂરજીને તેડવા કાશી મોકલ્યો. ભગવાન શ્રી કૃષ્ણ બોલાવે છે એ સાંભળતા જ એમને આનંદ આનંદ થઈ ગયો. ભલે જેટલું નાયા એટલું પુણ્ય વૈભવપૂર્ણ યજ્ઞ કરવાની ઈચ્છા હતી એ મણી આવતા પૂર્ણ થઈ. હવે ભલે ને શ્યામ સુંદર માંગી લે એમનો હતો અને એમને આપવામાં સંકોચ શા માટે? અક્રૂરજી તો દૂતની સાથે દ્વારિકા નગરીમાં આવ્યા. શ્યામે વિચાર્યું જો અત્યારે કરથી કામ નહીં લઉં તો આખી બાજી બગડી જશે. અક્રૂરજીને આવતા જોઈ પ્રસન્ન વદને સામે લેવા ગયા અને જાણે કંઈ જ બન્યું ન હોય એવો ભાવ લાવીને આવકાર આપતા કહ્યું આવો આવો અક્રૂર કાકા, આપ તો કંઈ કયા કરાવ્યા વિના કાશીમાં જઈને બેસી ગયા, કેમ મજામાં તો છો ને? શ્યામસુંદરની વાત સાંભળતા અક્રૂરજી કંઈક ઝંખવાણા પડી ગયા અને ભીમેશ્વરે કહ્યું પ્રભુ આપની કૃપાથી તો મજામાં છું. ઘણા વખતથી મનમાં એમ થયા કરતું હતું કે એકવાર કાશીમાં જઈને મોટો યજ્ઞ કરું. આપની કૃપાથી એ કામ પણ પાર પડી ગયું. અક્રૂરજી આપ તો કાશી ગયા પણ અહીં લોકો દુઃખી થઈ ગયા છે. જુઓ ને આપના ગયા પછી અહીં દુકાળ પડ્યો, લોકો અનેક રોગના ભોગ થઈ પડ્યા. અમે અહીં બેઠા બેઠા આપની કીર્તિ સાંભળતા હતા. કહે છે કે આપે ત્યાં સુવર્ણનું એક મોટું મંદિર બનાવ્યું હતું. યજ્ઞોમાં વેદી પણ સોનાની બનાવતા અને સુવર્ણનું દાન પણ ખોબે ખોબે આપતા. જેટલા યાદવોએ ત્યાંથી અહીં આવતા એ બધા જ આપની પ્રશંસા કરતા થાકતા જ નહોતા. ભગવાન આમાં મારું શું ગજ્યું હતું? મેં જે કંઈ કર્યું છે એ તો આપના આશીર્વાદથી જ કર્યું છે. ભલે ભલે હવે તો આપનું કામ પૂરું થઈ ગયું ને? હવે તો એ સમ્યંતક મણીનો કંઈ કામ રહ્યું નથી ને? કામ પતી ગયું હોય તો મણી મને આપી દો. મેં એમ સાંભળ્યું છે કે સદ્ધનવા જ્યારે દ્વારકા છોડીને ભાગ્યો ત્યારે એ મણી આપને આપતો ગયો હતો. એ મણી પર સદ્ધનવાનો કોઈ હક નહોતો. એ મણી સત્રાજીતનો હતો. એના મરણ બાદ એ મણી એની દીકરીને મળવો જોઈએ. જ્યારથી મેં એમ સાંભળ્યું કે આપે કાશીમાં જઈને મોટો યજ્ઞ કરવા માંડ્યો છે ત્યારથી મને શક ગયો હતો. કહો ન કહો મણી આપની પાસે જ છે. મણી તમારી પાસે રહે કે મારી પાસે રહે એ બહુ મહત્વની વાત નથી. એ મણી દ્વારા સત્કાર્યો થતા રહેવા જોઈએ અને આપે મોટા મોટા યજ્ઞ કરીને એ સિદ્ધ કર્યું છે. પણ સવાલ ત્યાં આવીને ઊભો છે કે મારા સગા સંબંધીઓ તથા અન્ય દ્વારકાવાસીઓ એમ માને છે કે સદ્ધનવાને મારીને જ મેજ મણી હડપ કરી લીધો છે. આ વહેમની કોઈ દવા નથી. જ્યાં સુધી મણી મળશે નહીં ત્યાં સુધી મારા પરનો સંદેહ ડરશે નહીં. માટે કૃપા કરીને આ સૌના દેખતા એ મણી કાઢો. શ્રીકૃષ્ણને સાને કોઈ બીજો હોત તો અક્રૂરજી કંઈ આનાકાની પણ કરત, પણ સર્વજ્ઞ શ્રીહરિ પાસે એ કઈ રીતે છુપાવે? એમણે જે જે વાતો કરી હતી એ સાવ સત્ય હતી. એટલે વાણિયા વાણિયા ફેરવી તોલ જેવો ઘાટ કરતા કહ્યો યજ્ઞો કરવાની મારી ઈચ્છા હતી એ મેં કાશીમાં જઈને પૂર્ણ કરી. આપનો દૂત મને તેડવા ન આવ્યો હોત તો પણ હું ત્યાંથી પાછો ફરવાનો હતો. રોજનું 64 મણ સોનું આપતો મણી મારાથી જીરવાય નહીં, એ તો આપ જેવા સમર્થ પુરુષ જ જીરવી જાણે. લો, આ આપનો મણી સંભાળો. એમ કહીને અકરુજીએ કકડામાં લપેટેલો મણી કાઢીને શ્રીકૃષ્ણના હાથમાં મૂક્યો. મણીના દિવ્ય પ્રકાશથી આખી સુધર્મા સભા એવી આલોકિત થઈ ગઈ કે જાણે સ્વયં સૂર્યનારાયણ સભામાં પધાર્યા ન હોય. આખી સુધર્મા સભામાંથી અંધકાર તો ગયો, સાથે સાથે સૌના મનમાં જે સંદેહરૂપી અંધકાર વ્યાપ્યો હતો એ પણ અલોપ થઈ ગયો. એક સુવર્ણ થાર મંગાવીને ભગવાન શ્રીકૃષ્ણએ એ મણી સભાની વચમાં મૂક્યો અને એ મણીના પ્રકાશથી સૌની આંખો અંજાઈ જતી હતી. ઘડીભર તો આખી સભામાં શાંતિ છવાઈ રહી. થોડી વાર થઈ ત્યાં તો શ્યામ સુંદરે ખોખારો ખાઈને બોલવાની શરૂઆત કરી. આપે સૌએ જોયું ને સમ્યંતક મણી ક્યાં હતો? સદધનવા જતા જતા અક્રૂર કાકાને આપતો ગયો હતો. એ વાત હવે પુરવાર થાય છે. અક્રૂર કાકાને સ્થાને બીજો કોઈ હોત તો મણીનો એણે દુરુપયોગ કર્યો હોત. અક્રૂર કાકાએ એનો અત્યંત સુંદર સદઉપયોગ કર્યો છે. મને લાગે છે કે રાજસભામાં એ રહે એના કરતાં અક્રૂર કાકાને ત્યાં જ રહે એ વધુ યોગ્ય છે. મણી એમની પાસે જ રહેશે અને મણી દ્વારા જે સુવર્ણ પ્રાપ્ત થાય એનો એ ફાવે તે ઉપયોગ કરે. અક્રૂરજીએ ઊભા થઈને કહ્યું, યદુનંદન, મારે માટે આ જવાબદારી ક્યાં નાખો છો? આ મણીને આપ જ રાખો. અક્રૂરજીએ ખૂબ આગ્રહ કર્યો પણ ભગવાને એ વાત માન્ય ન રાખી. અક્રૂરજીએ એ મણીને લઈને પોતાને ઘેર ગયા. એમાંથી જે સુવર્ણ પ્રાપ્ત થતું એ ભગવાનને અર્પણ કરી દેતા. એમાંથી દાન પુણ્ય થતું અને એ દ્વારા એવા સુંદર કાર્યો થવા માંડ્યા કે આખી દ્વારકા નગરી સુવર્ણની બની ગઈ. જ્યારે આ વાત બળદેવજીએ જાણી ત્યારે એમના હૃદયમાં ભ્રાતૃસ્નેહનો ઉછારો આવ્યો. મિથિલા છોડીને એ તરત જ દ્વારકામાં આવ્યા અને પૂર્વવત સ્નેહ થઈ ગયો. સમ્યંતક મણીનું આખું આખ્યાન સાંભળ્યા પછી સૌનકજીને શંકા ગઈ એટલે પૂછ્યું, સુધજી, ભગવાનને માથે મણી ચોર્યાનું મિથ્યા આર આવ્યું કેવી રીતે? સૌનકજી, કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. ભગવાન એક વખતે ભાદરવા સુદ 4th ચંદ્ર જોઈ ગયા હતા એટલા માટે એમને માથે આ આર આવ્યું. સૌનકજીએ કહ્યું, 4th ચંદ્રમાં એવું શું છે કે જેથી એને જોવાથી માથે આર આવે? આમ તો બધા જ લોકો ચંદ્રના દર્શન કરે છે, ચંદ્ર દર્શનથી તો ચિત્ત પ્રસન્ન થાય છે. સુજીએ કહ્યું, આપની વાત સાચી છે. આની પાછળ એક કથા છે. ચંદ્ર એટલે રૂપરૂપનો અંબાર. એક તો અપાર રૂપ હતું, એમાં રાજસૂય યજ્ઞ કર્યો, આથી એનું તેજ ઓર વધી ગયું. અનેક મુનિઓની સ્ત્રીઓ એના સૌંદર્ય પર મુગ્ધ થવા લાગી. દેવગુરુ બૃહસ્પતિની પત્ની તારા અત્યંત સૌંદર્યવતી હતી. એને જોઈને ચંદ્રનું મન ચલયમાન થયું. એણે ભાદરવા સુદ 4th દિવસે તારા દેવીનું હરણ કર્યું. દેવતાઓએ ચંદ્રને ખૂબ સમજાવ્યો પણ એ માન્યો જ નહીં. બૃહસ્પતિ અને શુક્રાચાર્યને ઉભે રહે બને નહીં. જ્યારે બે વચ્ચે તળ પડી જાય ત્યારે શુક્રાચાર્ય ચંદ્રના પક્ષમાં જઈને ઊભા. બંને વચ્ચે યુદ્ધની તૈયારીઓ થવા લાગી. બ્રહ્માજી વચમાં પડ્યા અને તારામતી બૃહસ્પતિને સોંપી. એ વખતે બૃહસ્પતિએ પોતાની પત્ની તારામતીને ખૂબ જ ખખડાવી. તારામતીએ કહ્યું, નાથ, આમાં મારો શું વાંક છે? છતાંય બૃહસ્પતિએ ન કહેવાય એવા શબ્દો કહ્યા ત્યારે અકરાયેલી તારાદેવીએ ચંદ્રને શ્રાપ આપ્યો. અરે નફ્ફટ મુખની સુંદરતા પર આટલો બધો સાને ફૂલાય છે, પર સ્ત્રીનું હરણ કરીને તે તારા ઉજ્જવળ મુખનું મુખ પર કારું કલંક લગાડ્યું છે. ભલે લોકો તારું ઉજરું મુખ જોઈને પ્રસન્ન થતા, પણ તારા જેવા કલંકીનું તો મોં પણ જોવા જેવું નથી. આજથી જે કોઈ તારું મોં જોશે એ પણ તારા જેવો કલંકી થશે. તારામતીનો શ્રાપ સાંભળતા ચંદ્રને ખૂબ દુઃખ થયું. નારાયણ સરોવરના તટ પર જઈ એણે ઘોર તપ કર્યું. એના તપથી પ્રસન્ન થઈને ભગવાન શ્રીમદ નારાયણે એની સન્મુખ પ્રગટ થયા અને કહ્યું, ચંદ્રદેવ, ગુરુપત્નીનું હરણ કરીને તે પાપ તો મોટું કર્યું છે, પરંતુ આ પરમ પાવન સ્થાનમાં લાંબા સમય સુધી રહીને તેણે જે તપ કર્યું છે એથી તું આજથી નિષ્કલંક રહીશ. હવે તને જોવામાં કોઈ કલંક નહીં લાગે. પણ હા, જે દિવસે તે તારા દેવીનું હરણ કર્યું હતું એ ભાદરવા સુદ ચોપના દિવસે જે જે તને જોશે એના પર તારું કલંક હશે. આમ કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. સુનકજી, ભગવાન શ્રીકૃષ્ણે ભાદરવા સુદ ચોથના દિવસે ચંદ્ર જોયો હતો એટલે એમને માથે એ ખોટું આર આવેલું.